छैते 18 के 50 निमा एक नवल कथा भाग 3 SF कॉन्फ्रेंस फॉर वुमेन एग्जीक्यूटिव्स नो एक चित्र छे। अमारी पाछर एक लखाण क्रिएट एंड एक्टिवेट जीन जे व्यक्त करवा मांगे छे के ते स्त्रियों ने नेतृत्व स्थानों मा ओजी मा पोतानी उत्तराधिकारी तरीके पोतानी पुत्री एन थी शुरू करीने समर्थन आपे छे। हो जे खास करीने थॉमस मैन साथेना तोड़ पर आग्रह राखू छू અને મારી માનનીય વાચિકાઓને પણ સંબોધું છું, માત્ર મારા માનનીય વાચકોને જ નહીં। હું ખાતરીપૂર્વક માનું છું કે થોમસ મેને પણ 2025માં આથી જુદું ન કર્યું હોત, અને વર્ષો દરમિયાન વધુને વધુ પણ। જીન એક જાહેર વ્યક્તિ, સ્થાપક, માર્ગદર્શક તરીકે, અને હું તેની બાજુમાં દર્શક તરીકે નહીં પરંતુ ભાગીદાર તરીકે। ઓજી 50 યર સેલિબ્રેશનના ફોટામાં મારું હાથ જીનના હાથ પર છે। કોઈ પોઝ નથી, કોઈ કસોટી નથી, જોડાણ, પરંતુ સૌથી આંતરિક સંકોચન તો આ બે વોટ્સએપ સ્ટેટસ ચિત્રોમાં જ છે। ઇફ 1433, ઇફ 1438, શેરિંગ હિઝ મેની વર્ડ્સ ઓફ વિઝડમ, અને નીચે મારું પોતાનું વાક્ય, ખૂબ સાચું, હું તને યાદ કરું છું જીન, એ વાત 2026માં પણ બદલાઈ નથી। પછી ફરી એકવાર ફોટો અને એ વાક્ય જે બધું કહી જાય છે, RIP લીબર જીન રેનેટ, માઇન ગેશેફ્ટ પાર્ટનર, માઇન મેન્ટોર, માઇન એલ્ટરાટ સ્વિલિંગ, ઇફ વેડ વી ડુ વાઇટર ડિરેક્ટ સુમ મૂન ફ્લીગન, સેલ્પ્સ દન વેન ઇશ નોફ નિશ્ટ માલ ઓબન આમ આઈફિલ્ટોમ અંગે કોમન બિન। કે જીન લખાણમાં ક્રિયાશીલ પાત્ર તરીકે દેખાતો નથી, પરંતુ વર્ણવેલી હાજરી તરીકે એ કોઈ કમજોરી નથી, પરંતુ સ્વરૂપ છે। માર્ગદર્શક નાઈ નથી, નાય તો માધ્યમ છે, જીન માર્ગદર્શક છે, અને તે આશે છે જેમ અનેક મૃત લોકો આવે છે, શરીર તરીકે નહીં પરંતુ કથન તરીકે। આ રીતે જીન મારા માટે બીઈંગ લોકો અને બેસ્ટ ફાર્મિંગ વચ્ચેનું પુલ બની જાય છે। તે એવા અધિકાર માટે ઊભો છે કે ઉન્માદ જે નષ્ટ કરતો નથી પરંતુ બનાવે છે, એ પરવાનગી માટે કે પુખ્ત થવું પહેલા જરૂરી નથી, ગંભીર બનવા માટે, અને એ પુરાવા માટે કે એક માનસ એક સાથે સ્થાપક અને પિતા, પ્રેરણા અને ફરજ, મંચ અને રસોડું બની શકે છે। અને કારણ કે ચારેય માર્ગદર્શકો મૃત્યુ પામેલા છે, આ વિભાગનો મનોવૈજ્ઞાનિક દબાણ વધુ તીવ્ર બને છે। હુકમ રહે છે પરંતુ સંસ્થા ગાયબ છે, સાંત્વના રહે છે પરંતુ અવાજ હવે ઉપલબ્ધ નથી। એમાંથી આ મિશ્રણ ઊભું થાય છે, આભાર અને દોષ, પરવાનગી અને ભાર વચ્ચેનો, જે આ કૃતિને અને તેની ઉત્પત્તિને માત્ર સાથ નથી આપતું પરંતુ આગળ થપાવે છે। મને પોતાને જ સત્તાધિકૃત કરવું પડે છે, કારણ કે સત્તાધિકારીઓ ગાયબ છે, અને હું એ કરું છું તેમને પાત્રોમાં ફેરવીને તેમને પકડી રાખવા માટે નહીં, પરંતુ તેમની સાથે આગળ પણ વાત કરી શકું તે માટે। કે આ ચાર માર્ગદર્શકો મૃત્યુ પામેલા છે, એ મારી સમર્પણને પુસ્તકના પ્રવેશ દ્વારે એક નાનપણા મૃત્યુના રાજ્યમાં ફેરવે છે। ઝાઉબરબર્ગમાં સેનેટોરિયમ એ એવી જગ્યા છે જ્યાં સમય, બીમારી અને મૃત્યુ સતત હાજર હોય છે, ભલે માનસ ટેબલ મેનર્સ, ચર્ચાઓ અને કુજવણીઓથી તેના સામે લડે। કલાઇડો કોસ્મોસ, ઝાઉબરબર્ગ, સોનેનાલ્પ એન્ડ બેસ્ટ ફાર્મિંગ ઇન વેનેડિગમાં, સોનેનાલ્પ એ એવી જગ્યા છે જ્યાં ઓપ્ટિમાઇઝેશન બીમારીને ઢાંકે છે, પરંતુ મારી સમર્પણ બતાવે છે મૃત્યુ ઠાકાયેલો નથી। તે એ શાંત પૃષ્ઠભૂમિ છે જેના સામે એન્ડલેશ સુફ્રીડન મિટમિયર વાક્યને પ્રથમ વખત અર્થ મળે છે, અને આ રીતે સમર્પણ અને પ્રવેશ હોલના સૂત્ર એક ડબલ કૌંસ બનાવે છે। અહીં કઢાયેલું અથવા વધુ ચોક્કસ ગાયબ થયેલું વિરામ, ત્યાં ગેરહાજર માર્ગદર્શકો, બંને કિસ્સામાં કંઈક જે શાંત કરી શકે દૂર કરવામાં આવે છે, અને બરાબર એથી એ ઊર્જા ઊભી થાય છે જે આ કૃતિને વહન કરે છે, એક બચેની જે નષ્ટ કરવા માંગતી નથી પરંતુ સર્જન કરવું જ પડે છે। ભાગ 4 માર્ગદર્શકોનું નવલકથાના પાત્રોમાં રૂપાંતર મારા પુસ્તકમાં માર્ગદર્શકો માત્ર નામથી જ નથી, તેઓ રૂપાંતરિત થયા છે। આ એક નિર્ણાયક મુદ્દો છે, કારણ કે રૂપાંતર સાહિત્યના સૌથી સ્વચ્છ સ્વરૂપોમાંનો એક છે। હું સીધું નથી કહેતો એવું હતું, હું બતાવું છું એવું લાગ્યું જ્યારે એવું હતું। અને કારણ કે હું આ ચાર મૃત્યોને ફૂટનોટ્સ તરીકે નહીં પરંતુ આંતરિક સંસ્થાઓ તરીકે અનુભવું છું, મને તેમને લખાણમાં એ રીતે લાવવા પડ્યા કે તેઓ નવલકથામાં આગળ પર કાર્ય કરી શકે, જીવનચરિત્રના પુરાવા તરીકે નહીં પણ એવા સિદ્ધાંતો તરીકે જે દૃશ્યોને ઢાળી દે, સ્વરોને રંગે, નિર્ણયોને વાળી દે. જોઆખિમ ગોથ મારા નવલકથામાં ખડિયા લાગેલા આંગળા અને વર્ગપુસ્તક સાથેના શિક્ષક સ્વરૂપે દેખાતો નથી, તે વલણ તરીકે દેખાય છે અને ખાસ કરીને એ દુર્લભ વલણ તરીકે જે વ્યવસ્થાની દબાણ સાથે ગૂંચવે નહીં. જ્યારે હું જોઆખિમને લેટિન અને ગ્રીક શિક્ષક તરીકે યાદ કરું છું ત્યારે હું સૌપ્રથમ શબ્દકોશો વિશે નહીં પરંતુ એક વાતાવરણ વિશે વિચારું છું. લેટિન દબાણ વગર દુનિયાભરના પરીઓની વાર્તાઓ એવી શિક્ષણ જે બાંધતી નથી પરંતુ ખોલે છે. આ અનુભવ મારા નવલકથામાં શાળાના દૃશ્ય તરીકે સંગ્રહિત નથી પરંતુ વાર્તાના તકનીક તરીકે. અચાનક ત્યાં વાર્તાઓ ઊભી થાય છે જે જાણે કોઈ પાઠમાંથી લાવવામાં આવી હોય, પાઠ ભજવ્યા વગર. પર્વત તરા પાસેનો કમેલિયન, સિંહ સામે ગધેડો અને વાઘ. પાઠ જે ઉપદેશાત્મક નથી પરંતુ સાંત્વના આપે છે, ચેતવણી આપે છે, વ્યવસ્થા કરે છે, દંડ કર્યા વગર. જોઆખિમ મારા માટે નવલકથામાં એ સિદ્ધાંત બને છે કે કોઈ ગંભીર વાત કહી શકાય એ વ્યક્તિને નાની કર્યા વગર જેને એ સાંભળવી પડે છે. અને પછી બીજી વધુ તીક્ષ્ણ રૂપાંતર છે જે મને લખતી વખતે પોતે જ મેન જેવી પોઈન્ટ લાગી, કારણ કે તે એકસાથે સ્પર્શક અને અપ્રિય છે. જોઆખિમ શબ્દશઃ બની જાય છે જ્યારે નૈતિક સીધી હાલત એક શારીરિક બને છે. મારી સમર્પણમાં ઇમ સ્ટેહન સ્ટેરબન વાક્ય છે અને લખાણમાં કાઉપસોનિક દેખાય છે જે ઊભા ઊભા મરવા માંગે છે. પ્રવેશ હોલમાં ફરજ પર જાને ઊભા રહી જવું રહેવાની છેલ્લી ગૌરવપૂર્ણ સ્વરૂપ હોય. આ કોઈ એક પર એક સ્થાનાંતરણ નથી, માનનીય વાચિકા, માનનીય વાચક, આ એક અનુવાદ છે. જોઆખિમ જેને મને વિદ્યાર્થી અને પછી મિત્ર તરીકે સંભાળ્યો તે એવા હોટેલમાં પકડી રાખવાની પાત્ર બને છે જે આવા અને જવા પરથી જીવે છે. ગ્રીક લેસ્ટુમ સ્કોસનો એ અંતરંગ અનુભવ, બે વિદ્યાર્થી, એક શિક્ષક, કોઈ પ્રેક્ષક નહીં, માત્ર મુલાકાત, પણ મારા નવલકથાના પુસ્તકાલય અને વાતચીતના રૂમોમાં એક શાંત સમાનતા પામે છે. એવી જગ્યાઓ જ્યાં ભીડ નહીં પરંતુ સામેવાળો નિર્ણય કરે છે. અને અમારી સંયુક્ત રાજકીય કલ્પના, પ્લેટોનિક લોકશાહી, યાદૃચ્છિક રીતે ચીટથી પસંદ કરેલા પ્રતિનિધિઓ પણ એક અંદરના સ્વર તરીકે વાગે છે જ્યારે પણ હું સંજોગ અને વ્યવસ્થાને એકબીજામાં સરકાવું છું. શાર્તાબંધ શ્વેલે સિસ્ટમ ટુ એથિક. જોઆખિમ આ રીતે માત્ર મારા લખાણની પાછળનો પાત્ર નથી, તે મારા લખાણની વ્યાકરણ છે, વ્યવસ્થા તરીકે દયારોતા. વર્નર કીઝર મારા નવલકથામાં સૌથી સ્પષ્ટ રીતે પાત્ર બને છે કારણ કે તેને કલ્લા પાત્રમાં સંકોચી શકાયો પહેલેથી જ નામમાં. પ્રોફેસર ઝીઝર વર્નર કીઝર નથી અને તે ફ્રેન્ક ઝેન પણ નથી, તે સાહિત્યક સંયોજન છે. શરીર સૌંદર્ય અને સિસ્ટમ નૈતિકતા, મંચ અને યંત્ર, શિસ્ત અને સૌમ્યતા. વર્નરને જેને ઓળખ્યો છે તે આ ખાસ મિશ્રણને પણ ઓળખે છે, શાંતિ અને હઠ વચ્ચેનું, એવી અડગતા જે ઊંચી નથી પરંતુ સતત છે. બરાબર એ જ ઝીઝર છે સોનનલ્પની દુનિયામાં, એવો માનસ જે તાલીમને એમ સમજાવે છે જાણે તે એક શાંત કાયદો હોય, અને બરાબર એથી તે આધુનિકતાનો પાદરી લાગે છે કારણ કે તેમાં પાથોસ છે એ માટે નહીં પરંતુ કારણ કે તે પુનરાવર્તનને ગંભીરતાથી લે છે. કે વર્નર હંમેશા એક ભેદ પર આગ્રહ રાખતો, ઉપકરણો મશીનો નહીં, તેઓ પોતે કશું કરતા નથી. એ મારા નવલકથામાં માત્ર સૂક્ષ્મતાવાદ નથી પરંતુ તત્વજ્ઞાન છે. ઉપકરણો બધે છે હા, પરંતુ માનવીય ક્રિયા વગર બધું ખાલી પૃષ્ઠભૂમિ રહે છે. વર્ફલ જીવાયએમ ક્યુબ એ અવકાશમાં રૂપાંતરિત કીઝર કલ્પના છે, નાનો સ્વચ્છ હઠીલા એવી રચના જે અસ્તવ્યસ્તતાને દૂર નહીં કરતી પરંતુ તેને એવી સ્વરૂપ આપે છે જેમાં માણસ કાર્ય કરી શકે. અને કારણ કે વર્નર મારા માટે ક્યારેય માત્ર ટ્રેનિંગ નહીં હોતો પરંતુ ઉદ્યોગપતિ માર્ગદર્શક પણ હતો. જીઝર કોમ્પ્લેક્સમાં હંમેશા ફ્રેન્ચાઇઝિંગ એક મેતા હસ્તકલા તરીકે ગુંજે છે. એ કલ્પના કે માણસ માત્ર એક સિસ્ટમ ચલાવી જ નહીં શકે પરંતુ સિસ્ટમો બનાવી પણ શકે, કે મેં વર્નર સાથે જીવાયમ ક્યુબને ફ્રેન્ચાઇઝ તરીકે રચ્યો છે, એ નવલકથામાં ઝાંખવી દેખાય છે. જ્યારે ક્યુબ માત્ર તાલીમખંડ નહીં પરંતુ ઉત્પાદન કોષ છે, હોટેલ સંચાલનમાં એક માનકીકૃત વિધિ અને એ સાથે જ મારા નવલકથાની બનાવટની રીતનું એક વ્યંગાત્મક પ્રતિબિંબ. અને વર્નરનો સૌથી મહત્વનો વાક્ય, જે મારા જીવનમાં અધીરાઈ સામેના પ્રતિકાર તરીકે ઊંભો છે, સાયન્ઝી ગિડુલ્ડિક લીબર હેર એરહાર્ટ ઝીઝિન્ટ નફસો યુંગ ઉન્ટ હાવન નફસો ફીલ સાઇટ. જીઝરની શૈક્ષણિક કઠોરતાની પાછળ એક અદૃશ્ય દિગ્દર્શન સૂચના તરીકે કાર્ય કરે છે. પહેલા રાજા વાક્ય, પછી બેક ઓફ્સ, પહેલા પ્રક્રિયા, પછી કલ્પના. જીઝર આ રીતે માત્ર તાલીમ પાત્ર નહીં, તે સાહિત્યિક સ્તરે ઉઠાવેલી એ પરવાનગી છે કે ધીરજ હાર માનવું નહીં પરંતુ એટલો લાંબો સમય જીવવાની એકમાત્ર રીત છે કે જેમાં કંઈક સર્જી શકાય. ઉલ્રિક બોરુકી મારા નવલકથામાં વ્યક્તિ તરીકે મંચ પર મૂકોવાયેલો નહીં પરંતુ કાર્યાત્મક પથ તરીકે વિતરિત છે, અને બરાબર આ વિતરણ તેની સૌથી ચોક્કસ સાહિત્યિક રૂપાંતર છે. કારણ કે ઉલ્રિક જીવનચરિત્રમાં પોતે જ એવો માણસ હતો જેને ભૂમિકાઓ મિશ્રિત કરી, ત્વચાવૈદ્ય, પોષણ સલાહકાર, મેટાબોલિક બેલેન્સ, એડીએચડી વર્તન થેરાપિસ્ટ, એક યાદૃશ્યક ઓળખાણમાંથી ઉભેલો નિદાનકર્તા, અને સાથે સાથે એવો વ્યક્તિ જેના પ્રેક્ટિસમાં આધુનિકતાની દ્વ્યર્થતા સમાઈ હતી. મદદ અને હિસાબ, જ્ઞાન અને અંધબિંદુ, પદ્ધતિ અને બજાર, આવી પાત્રમાંથી નવલકથામાં કોઈ સોફામાં બેઠેલો થેરાપિસ્ટ બનાવી શકાય નહીં ખોટું બોલ્યા વગર. એટલે મને ઉલ્રિકને રચના તરીકે લખાણમાં લખવો પડ્યો. કંઈક તેવો જે બધે કાર્ય કરે, પોતે સ્પષ્ટ રીતે દેખાયા વિના. ઉલ્રિકનો એક ભાગ ડોક્ટર આઉડીએચએસમાં જીવિત છે, જોવાની, નામ આપવાની, અનુવાદ કરવાની ક્ષમતામાં. એક કલ્પનામાં કે ભાષા અને સિસ્ટમેટિક ઉદ્ધાર બની શકે, કારણ કે તેઓ અસ્તવ્યસ્તતાને મોડ્યુલોમાં ફેરવે છે, માણસને દગો આપ્યા વગેરે. બીજો ભાગ ડોક્ટર પોશેમાં જીવિત છે, ઓપ્ટિમાઇઝેશનની ચિકિત્સાકીય સૌંદર્યમાં, આવશ્યકતા અને ઓફરની નજકમાં, એ ચોખ્ખી વ્યાવસાયિકતામાં જેમાં એક ભંગ પણ છે, કારણ કે તે જાણે છે કે નફાની તર્ક અને આરોગ્યના વચનો ક્યારેક બહુ સારી રીતે એકબીજાને સમજે છે. મારી સોનનેલ્પનો વાસ્તવિક ડોક્ટર બીજો પ્રકારનો છે, પરંતુ નવલકથાની દુનિયામાં મને આ મિશ્ર પાત્રની જરૂર હતી, કારણ કે હું બરાબર એ જ વર્તમાનનું વર્ણન કરું છું જેમાં મદદ અને વ્યવસાય, પ્રેક્ટિસ અને બજારને સ્વચ્છ રીતે અલગ કરી શકાય નહીં. અને પછી કદાચ સૌથી મહત્વનો ઉલ્રિક છાયો છે, જે મારા નવલકથાને તેની સત્યતા આપે છે, અંધબિંદુ. ઉલ્રિકે એડીએચડી જોયો પરંતુ ઓટિઝમ નહીં. તેને એમકે અબડોક કરવામાં સીમાઓ અનુભવી શકાય એમાં મદદ કરી, પરંતુ તે આખું ચિત્ર સંપૂર્ણ રીતે ગોઠવી શક્યો નહીં. બરાબર એમાંથી લખાણમાં એ મૂળ સ્વર ઊભો થાય છે કે બધું પદ્ધતિ દ્વારા સાજું નથી થતું, ભલે તે પદ્ધતિ માટે ચીસ પાડતું હોય. રિંગ મૂલ્યો આપી શકે છે, યોજના વિધિઓ આપી શકે છે, પ્રવચન વિકાસ સમજાવી શકે છે, અને તેથી એક એવી ઝોન રહે છે જેમાં અર્થ માપી શકાય એવો નહીં. ઉલ્રિક આ રીતે એક નવલકથા વાક્યનો અદૃશ્ય સ્ત્રોત બને છે, જેને ક્યારેય ઉચ્ચારવાની જરૂર નહીં, કારણ કે તે બધે કાર્ય કરે છે, બધું સમજાવી શકાય છે પરંતુ બધું આનંદદાયક નહીં. જીન રેનેટ મારા નવલકથામાં ક્રિયાશીલ પાત્ર તરીકે રજૂ થતો નહીં પરંતુ વર્ણવેલી હાજરી તરીકે, અને એ નિર્ણાયક છે, કારણ કે જીન નાય નથી, નાય તો પરિવાહક છે એવી અવાજનો ધારક, જે હવે રૂમમાં બેસી શકતો નથી પરંતુ રૂમમાં સાંભળવામાં આવી શકે છે. માર્ગદર્શકતા અહીં પાઠ દ્વારા નહીં પરંતુ વર્ણન દ્વારા બને છે. કોઈ જીન વિશે કહે છે અને કહેવાની ક્રિયા દ્વારા જીમ ફરી કાર્યક્ષમ બને છે.